તારીખ 23/7/1985 શ્રી પરમા ગમસાર બોલ નંબર 993 અને 994 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 593 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
Thank you. નાદ સમજાય અને જે પ્રયત્ન ન કરે એને પુરુષાર્થ ઉકળે નહીં એવું પેલું બને નહીં. પુરુષાર્થ ઉતરતો નથી એવું બાળો કોઈ કરે તો સમજાય તો છે, આ બધું નથી સમજાતું નથી, પણ અમારો પુરુષાર્થ ઉતરતો નથી. લાદ દુઃખી એ વાત બની શકે એવી નથી. સંજમ પૂર્વક નો પુરુષાર્થ ગર્ભિત થાય. ગુરુદેવની સંજમ ઉપર ઘણું વજન હતું એમ નથી. કેમ કે પ્રથમ સંજમમાં ઘણું ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત થાય એવી વાત લખે છે. કોઈ સાચું સાથે કેટલીક નથી. બીજું તો જ્ઞાન પુરુષાર્થનું ઉત્પાદક છે. પુરુષાર્થની ખામી પીરાઈ જાય એવું જ્ઞાન હોય, એને જ્ઞાન કહેવાય, એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એ નથી સમજાતું. એ જ સમજાય સમજણ થાય છે, એ જો સમજણ થાય છે એને જ્ઞાન માની જતું. આ જ્ઞાન તો થાય છે ને સમજાય છે તો ખરું, પણ અમારા પુરુષાર્થ હજી ઉતરતો નથી. પુરુષાર્થ આત્મામાં કાર્ય કાર્ય થતો નથી તો એની શું આ એને સમસ્યા થાય છે. પણ એનું એ ભૂલ ક્યાં કરવું છે તો એને સમજાવ્યું છે એ વાત મારે ભૂલ કરી છે. એને સમજાવ્યું નથી અને સમજાવ્યું છે એમ માન્યું છે, અથવા પરલક્ષી વિભાગને એનું નામ માન્યું છે. જે પરમાર્થ જ્ઞાન નથી, વ્યવહારો જ્ઞાનનો પર્યાય હોવા છતાં જે પરમાર્થ જ્ઞાન નથી છતાં એને એ જ્ઞાન માની જ્ઞાન જ્ઞાન તો છે પણ પુરુષાર્થ નથી. જ્ઞાન પુરુષાર્થને ઉત્પન્ન કરે એનું જ્ઞાન જ્ઞાન નહીં એને જ્ઞાન કહેવાય નહીં. આ સંગમ સિવાય ઉભી થાય છે. જેટલી હદો આવી જોઈએ આવતી નથી એના માટે તુલના કરાવી છે ને જે બહુ સખત કરતા અંતર તપાસનું પ્રત્યુષ પ્રત્યે જે અર્પણતા છે અથવા જે અનુરાગ છે તેના કરતા કુટુંબ પરિવાર આદિ પ્રત્યે અનુરાગ ઓછો છે કે વધારે છે આ મિત્ર મૂકી દેવું તેને કહેવાની જરૂર નથી. પોતાને પોતે આ મિત્ર મૂકવા દે નથી. આ રાજની તપાસ પુરુષની ઓળખાણ ન થવાના કેટલાક કારણો માનું આ એક મુખ્ય કારણ છે. ત્યાં ત્રણ કારણો આપી છે. તો એક તો શાસ્ત્રમાં બુદ્ધિ લગાવવા પછી હું સમજું છું જેને જ્ઞાની સમજો છો એવું હું સમજું છું. એ ગાથાનો અર્થ જે એ કરે છે એવું જ હું પણ કરું છું એમ મને મારા જ્ઞાનથી મારી બુદ્ધિથી પણ લાગે છે. એ પણ ભક્તિ કરે છે હું પણ ભક્તિ કરું છું. એ પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે હું પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું. અનેક ખાવનું પીણું બેસણું ઉઠણું સુનું એવી કેટલીક ઉદય ક્રિયાઓ કેવો કરે છે એવી તો હું પણ મને પણ એવી જ થાય છે. મને પણ ત્યાગ વૈરાગ થાય એમની પ્રવૃત્તિ અને વચનોની તુલના પોતાની બરાબર છે કલ્પના કરે છે અને થોડપણે કે સુખમપણે હું સમજું છું પોતાને માન રહ્યો છે ત્યાં સુધી શક્તિ ઓછા થતું નથી. એક મુખ્ય કારણ મનુષ્ય ગતિમાં માનવી વૃદ્ધિ છે. લોભનું કારણ આ વૃદ્ધિ છે. સત્પુરુષ પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિઓ પ્રવર્તે ભાવ આવવો જોઈએ. બહુમાનમાં સર્વાર્પણ બુદ્ધિ જુદી છે. એના બદલે કુટુંબ પરિવાર પ્રત્યે વિશેષ રાખ છે. એને પણ પ્રત્યે ઓળખાણ થતી નથી. ઓળખાણ નથી થતી તો બહુમાન આવે છે. એવો જો આવે છે ત્યાં સુધી બહુમાન આવે છે. જો એ જો આવે છે બાહ્ય લૌકિક કારણ પર સત્પુરુષ દૂર થાય તો ત્યાં મને માન સન્માન મળતું નથી. અથવા તો મારી પ્રકૃતિ છે કે આપણે હવે સાંજે જવા માંડ્યા, આ તો ફલાણાને કરવા લાગ્યા. એની લૌકિક માનનું કારણ જ્યાં સુધી ભગવ એટલે લોક દ્રષ્ટિ એટલી તીવ્ર હોય કે લોકો મને કઈ નજરે જોવે છે, કઈ નજરે જોતા રહે તોથી એવા પ્રકારે સત્પુરુષના સમાગમથી દૂર વર્તવાનું થાય તો પણ એને સત્પુરુષની ઓળખાણ થતી નથી કે થઈ નથી. આ ત્રણ કારણ ચાલી રહ્યા છે. આ તપાસી લઈને અંદર આવું કોઈ કારણ ભલે છે તો હજી સત્પુરુષને ઓળખવાનો એક પ્રસંગ છે. ધર્મ પામવો એ તો હજુ આગળની વાત છે. એ તો રોગીઓને તો ક્યારે બદલાવ ઉભાય છે એના તો કેટલાય પ્રસંગો જોવા મળે. રોગો ઉભો કરેલો નિર્ણય ક્યારે બદલાવ જાય છે પોતાની ખુલ્લો નથી. એનું તો કોઈ વજન નથી, એની કોઈ કિંમત નથી, અથવા એ નિર્ણયનું કોઈ બળ નથી. પરિણામ નહીં છે એ નિર્ણયનું કોઈ બળ નથી. ધર્મ અંગીકાર કરવો એ તો એક આગળના વિષય છે કે જે સત્પુરુષની ઓળખા પછી એને સંમત કર્યા પછી પૂછપાસ કરે છે. અહીંયા પાત્રતાનો વિષય છે અને પછી પૂછપાસનો એટલે જ્યાં પથ્થમાગમની વાત કરી ત્યાં પાત્રતાનો વિષય અને ધર્મ કરવો એ પોતાના પૂછપાસનો. એમાં સત્પુરુષ તમે તારા પુરુષાર્થ કરી દઉં તો કાંઈ બનવાનું નથી. પણ એ એને સમજાય છે, પાત્રતાવાળાને એ સમજાય છે કે ભલે સત્પુરુષનો સમાગમ થયો તો પણ પુરુષાર્થ તો મારાથી થશે ત્યારે કાર્ય થશે. ત્યાં સુધી કાર્ય થવાનું નથી એ મને સમજાય છે. એ પણ પાત્રતામાં જ સમાવિષ્ટ છે. ધર્મ અને તેનું સ્વરૂપ શું તથા તેની સ્વરાજિ શું છે તેને બરાબર નિર્ણય કરીને તેમનો વિકાસ કરવો, તેનું યોગ્ય મૂલ્યાંકન કરીને તેમનો વિકાસ થાય છે. બીજું એ સિવાય ધર્મ અંગીકાર કર્યો હોવાનું મનાય છે એ કલ્પના માત્ર છે. એમાં કાંઈ ધર્મ નથી અને ધર્મની નિબંધ પણ એમાં નથી. કોણ સમજાવીને સુવાચાર જાણી નહીં વર્તે તો તે ધર્મ નથી. આપણે કાંઈ સમજણની માથા સુધીમાં જવાની જરૂર નથી. જ્ઞાન કેટલા કેવું કહે કે જ્ઞાનનો તો કોઈ પાર પામી શક્યો નથી. જ્ઞાન એવો એક અગાધ દરિયો છે કે એમ કહ્યું તો એને અપમાન આવ્યું નથી. જ્ઞાનનો કોઈ પાર પામતું નથી અને એ બધી જ્ઞાનની વાતોમાં આપણને જવાનું ફાવતું નથી. એ માથા દુઃખ કરવા જોઈએ તો માથું દુઃખો આવે એવું છે પણ એમાં કાંઈ બીજું હાથમાં આવે એવું નથી. માટે આપણે તો જે રીતે આપણને બતાવે આપણા ગુરુ શ્રી ગુરુ હોય છે દરેકને બતાવે વિદ્વાન ને કોઈ માનતા હોય એટલે વિદ્વાન કેમ આપણે કરું, આપણા સો ગુરુ કેમ આપણે કરવું, એમ જીવો એની ફરે છે એને તો ધર્મ થવાનો કોઈ અસર નહીં. દિગંબર હોય છે પણ સુવાચાર જાણીને ધર્મગુરુને માને, સુવાચાર જાણીને એના પોતાના વિદ્વાનને માને તો પણ એ ધર્મ સમજી શકાય નહીં. એને પોતે ધર્મને ધર્મનું સ્વરૂપ સમજવું જરૂરી છે અને એનું સ્પર્શન આવવું જરૂરી છે. એમ ન થાય તો ધર્મનું સ્વરૂપ શું છે અને એનું સ્પર્શન આવે એ બધું એને સમજવું જરૂરી છે. તેથી પુરાકાર પ્રમાણે ન વર્તનું તો શું કરવું, અસ્તુ લીધી આવે આમ ન કરવું તો શું કરવું. તો અનુભવી જ્ઞાનીના આ જેને આત્માનુભવ છે, જેનું જ્ઞાન આત્મજ્ઞાન છે, એવા જ્ઞાનીના સમાગમમાં રહીને સમજવું. આત્મજ્ઞાન ત્યાં હું પણ આચાર ગુરુદેવ ગુરુ કોઈ બીજા દ્રષ્ટિ છે ને, જ્ઞાન તો ગ્રસ્ત અવસ્થામાં થાય છે. આત્મજ્ઞાન ત્યાં ગુરુ પણ ગુરુ જો બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી બાકી જે કુલગુરુ છે એ જ્ઞાની નથી, ગુરુ નથી, જ્ઞાની નથી પણ આત્માર્થી પણ નથી. એમ આકા શીખાય વ્રતથી સંયમ પાળે છે, એટલો ત્યાગ કરીને બેઠા છે. હજારો લાખોની સંપત્તિ હોય તો છોડી દીધી છે, કુટુંબ પરિવાર પત્ની પુત્ર આદિ ને છોડી દીધા છે, લીધી છે. આત્માર્થ નથી, ગુરુ તો નથી, જ્ઞાની તો નથી પણ આત્માર્થીઓ નથી. આમ લઈ દીધું છે. બહુ ઊંડાણ સુંદરભાઈએ વિષય કાયદો છે, ઊંડાણ છે. આત્મજ્ઞાન નથી તો એને જે બીજા અનુસરે છે એને નુકસાન થશે, એ તો પોતાને તો નુકસાન થશે. ગુરુપદે રહેતા પોતાને તો નુકસાન થશે પણ પોતાને અનુસરનારા બીજાને પણ અનેકને નુકસાન થશે. એવું નુકસાનને પડખું નહીં જાણતા હોવાથી એ આત્માર્થી પણ નથી. એમ કે ગુરુદેવને એવો અનુભવ છે. આ તો સમજી વાત કરું છું, પણ ગુરુદેવના જીવન વૃતાંતમાંથી આ વાતને કહે છે. તો પોતે જયારે સ્થાનિક વાસીમાં સાધુ પણ દીક્ષા લીધી અને જયારે શાસ્ત્રો માંચ્યા ત્યારે પિતૃ આગમનાથી પણ એમને ખ્યાલ આવ્યો કે જીન પ્રતિમાની સ્થાપના આગમમાં છે પણ આપણા સાધુઓ એની યક્ષની પ્રતિમા કરી છે, વિષયને સ્વીફ કરીને લોકોને કહે છે, ફળ પકડે છે. જૈન પ્રતિમાની વાત નથી, જીનેન્દ્રની પ્રતિમાની વાત નથી, આ તો યક્ષની પ્રતિમાની વાત છે. પણ યક્ષની પ્રતિમાનું શું કામ છે? જો તમે જીન પ્રતિમા સ્થાપના સ્થાપતા નથી તો યક્ષની પ્રતિમા સ્થાપવાની ક્યાં જરૂર હોય અને એનો આટલો મહિમા કરવાની ક્યાં જરૂર હોય? પછી બાકીના 12 પિસ્તાલીસ જીન પ્રતિમાનો વિષય કાંઈ ઉડાડવા જેવો તો નથી. પોતે યુવાનમાં એકવીસ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. જે વૃદ્ધ સાધુઓ હતા એમના કાળમાં એની પાસે ખાનગીમાં મિટિંગ કરવા જતા. શાસ્ત્રની અંદર જીન પ્રતિમા સાચી છે એવું શાસ્ત્રો વાંચતા સ્પષ્ટ લાગે છે. તમારો શું મત છે? મિત્ર ચર્ચા કરું, ના પાડશે ના ના એવું છે નહીં, તો એને આધાર કાઢીને દેખાતું દેખાડે પણ પેલાને તો ખાનગીમાં જ કહી દીધું કે તમારી વાત સાચી છે, અત્યારે આપણા સંપ્રદાયમાં જૈન પ્રતિમાની સ્થાપનાની વાત કાઢીએ તો મોટું તોફાન થાય. અને આહાર પાણીના હા હા પડી જાય, એ આહાર નહીં વળાવે, રોટલા નહીં મળે, અને તોફાન કરશે તો મારશે, બધા પ્રકાર થશે. એટલે આ કારણે વાત હોય તો દબાવવા જેવી છે, બાકી આ વાત તો ઉઘાડી કરવા જેવી નથી. કારણ એ વિચાર આવ્યો કે અરે આ સાધુ તો નથી, જે સાધુના રૂપમાં છે એ સાધુ તો નથી પણ આત્માર્થી કહી નથી. શાસ્ત્ર સિદ્ધાંતને જાણીને દબાવે કે આ જૈન પ્રતિમાની સ્થાપના મુક્ત માર્ગની અંદર હોય જ છે, અને છતાં દબાવે તો એમાં આત્માથી પણ નથી, આત્માને નુકસાન કરવાનો વિચાર નથી. એટલે આત્માથી પણ જ્ઞાની પણ કે મુનિપણાનો તો પ્રશ્ન જ વિચારવા જોઈએ. પાત્યાર્થનો સંપ્રદાય છોડવાનો સંકલ્પ આ સંપ્રદાયમાં આપણું કામ નથી. કર્મ અનુસારની બુદ્ધિથી કુળ ધર્મને અનુસરો. એ કર્મ અનુસારની બુદ્ધિ રખડાવ છે, અહીંયા ધર્મ અનુસારની બુદ્ધિ કરવાની છે. અનુભવી જ્ઞાની ના સમાગમમાં આવીને પાત્રતા પૂર્વક એમને સમાગમમાં ભાવ થઈને મળે એટલે ખુશી થઈ જાય કે અમને જ્ઞાની મળ્યા, અમને સમાગમ મળી ગયો. એમ પણ વાતમાં નથી અને આ શરત નથી. પાત્રતાપૂર્વક જો જીવને પાત્રતાપૂર્વક સત્સમાગમ થાય તો એની સહજ પરંપરા કર્મમાં આવે. પણ પાત્રતાપૂર્વકનો સત્સમાગમ એ ખરેખર પાત્રતા વિનાનો સત્સમાગમ એ ખરેખર સત્સમાગમ પણ નથી, એનો સત્સમાગમ થયો જ નથી. ખરેખર વાત એમ કે એનું સત્સમાગમ થયો જ નથી કે પૂર્વના પુણ્ય હતા એ વાપરી નાખ્યા, બીજું કાંઈ નહીં, એ પુણ્ય છે એ વાતમાં બીજું કાંઈ નહીં છે એ વપરાઈ જાય છે. પુરુષનું ઓળખાણ નહીં થાય, શરત છે એનું બંધાણ થાય, અનુભવ રોકાણ કે જે સત્પુરુષને ઓળખે છે એને સત્પુરુષમાં પરમાત્મા બુદ્ધિ થાય છે. અને કોણ એનાથી સ્પષ્ટ થઈ શક્યો? એને જ્યાં સુધી એ નજર ન આવે ત્યાં સુધી એને આ બહારનો ઉદય છે એ બંધ થાય નહીં. એ ઉદય છે કુટુંબ પરિવાર છે, એના પ્રત્યેનો જે ઉદય ભાવે જોર છે એ જીવને સંસારમાં રખડાયો છે. બંને મરણનું કારણ જ એ છે, બીજું કોઈ કારણ નથી. તેના વિશે પિતાપણું પુત્રોપણું માનીને આ જીવે માથું કરવામાં મના રાખી નથી. મન વહેલું કરું છું અને રોજ જન્મરણનો સંસાર કરી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશાનંદ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ખોટી ખોટીને કહ્યું છે કે એ પાછા વાપરી કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે અને નહીં તો અનંત ઉપાય પણ નથી. એમાં એ જીવન આ જીવ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગ્ય પોતાના નિર્વા બીજા દ્રવ્યો વિશે સ્વપણો માને છે. આ કુટુંબ પરિવારમાં માને છે પોતાના નિર્વા બીજા દ્રવ્યો વિશે સ્વપણો માને છે અને એ જ માનતા તે સંસાર છે. તે જ અજ્ઞાન છે, નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ દેહ અને દેહના વિકાર છે અને તે જ પુત્ર પિતા શત્રુ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. કેમ કે પુરુષ છે એનો મુખ્ય ધણી રહ્યો છે એમના વચનો કે પરમા સ્વપણ ન કરશે. હવે પરમા સ્વપણ ન થાય ત્યારે તો એને ધર્મ પ્રાપ્તિ થાય, પણ પરમા સ્વપણ હવે ભારે તો થાય કે આવું કહેનાર છે કરવાનું નિમિત્ત છે તીર્થ છે કરવાનું નિમિત્ત જીવન તીર્થ જીવન તીર્થ અને આ રખડવાની નિમિત્તે એને ફેર તો પડી જાય. રાગની દિશામાં રાગનો ફેર તો પડે કે કુટુંબ પરિવાર આદિ કરતા એને રાગમાં ફેર પડી જાય. આનો રાગ હતો ને આનો રાગ વધે બીના વિના રીએ આટલો જ સંકેત જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન વગેરે કરી ચૂક્યો એમાં કોઈ સંશય નથી. આમ તો માર્યા છે કે અનુભવી જ્ઞાનીના સમાગમમાં રહીને પાત્રતાપૂર્વક એક તો ચોથા કાળે પણ જ્ઞાનીનો સમાગમ પ્રાપ્ત થવો દુર્લભ છે. ત્યારે ચોથા કાળે તો આ પંચમ કાળને તેમાં હુંડા ઉતરી ગયો તો એમાં તો જ્ઞાનીનો સમાગમ દુર્લભથી દુર્લભ થાય એવો અહીંયા પ્રકાર છે. છતાં કોઈ મળી જાય એવું કોઈ જબરદસ્ત પુણ્યનો યોગ હોય મળી જાય તો એને એટલી અધિકાય એને આવી જવી જોઈએ કે એના જેટલી અધિકાય એને ક્યાંય રહે નહીં, કુટુંબ પરિવારમાં તો નહીં પણ પોતાના દેહ સુદ્ધામાં પણ નહીં. એ પણ સંયોગ જ છે ને, એમાં પણ નહીં. કુટુંબની નિશ્ચિતામાં દેહને ગૌણ કરે છે કે નથી કરતા? અને ભાઈ મને ભલે તાર તડકો ગોઠવા પડે, ભલે મારે થોડું હેરાન થવું પડે, પણ તમને બધાને સરખી રીતે રાખી શકે એવી એવી મારી ઈચ્છા છે. કરે છે કે નથી? દેહને ગૌણ કરે છે કે નહીં? દેહને અનુકૂળ નમતા જરૂર છે, ફરજ બરજ પછી જ બધું. ફરજ તો હામો ફૂંફાડો એમાંથી એકાદ જણ નાખે ત્યારે સમજણ પડે એને ફરજ નહીં. સામે ફૂંફાડો મારે ત્યારે એને ખબર પડે કે આ હું મફત નો એમ રહી ગયો, આમ નામ જીવન છોડી નાખ્યું, પરિણામ બગાડવાનો પાપ કરવાનો કોઈ પાર રાખ્યો નહીં. અને આ સ્થિતિ છે ત્યારે એને ખબર પડે કે ફરજ કરી હતી, શું કરી હતી, દુખાઈ કરી હતી કે ફરજ કરી હતી. સવારના 8 વાગ્યામાં મુંબઈ થી બેગડી નીકળી જાય ને રાતના 10-11 વાગે આવે, હેરાન હેરાન મજૂરી કરીને 15 કલાકની ફરજ બજાવું સમજવા જેવી છે. મૂર્ખા એને કરવામાં બાકી રાખી પરંપરા એ શું છે, પ્રશ્ન સ્થિતિ 2000 કાગળથી વધારે નથી, એમાં મનુષ્ય તો ભાગ્ય જ મળે છે. શું થઈ ગયું એમ, કાંઈ ખાવાનું નથી, એ મફત નો દાદાની કે સીસરી જેમ હલવે એમ દાદી હલવે છે. આત્મા કાંઈ માર હું કરું હું કરું એ જે જ્ઞાનતા સતત નો ભાર જેમ સ્વાન તાણે આત્મા કાંઈ માલ નહીં. અને ગમે ત્યારે એ ક્યાં શાશ્વત રહેવા આવ્યા થાય કે મેં વિદેશ થઈ જવાનું શું થઈ જવાનું છે? આ આપણા બાપ દાદાઓ યાદ ગયા કે નહીં? ઘણી વાર વિચારો છો, મારા ગ્રાન્ડ ફાધર છે, આખા એટલે મારું કુટુંબ છે, કુટુંબ પરિવાર મોટો છે, પિતાશ્રીને 5 ભાઈઓ છે, બધાને મોટું કુટુંબ છે. એમનો કંટ્રોલ બતાવો કરો તો બુદ્ધિશાળી હતા, દયા જણા હતા. હું બધું વ્યાજ્ય થઈ શકું કુટુંબ નથી, ફિકર બહુ કરતા હતા, બધાની ફિકર કરતા. દીકરો મોટો થાય તો એનું હસપણ કરવાનું, દીકરાના દીકરી મોટી થાય તો એનું હસપણ કરવાનું, બધું એ પોતે સંભાળતા હતા. ખૂબ વ્યવહાર સંભાળતા હતા. વ્યક્તિ હું બધા એમની રહી ગયો હતા, હકડી ગયા સારા. એમની સ્થિતિમાં તો એના કરતા બધા સાચી સ્થિતિ હતી. એમની હયાતીમાં જે સ્થિતિ હતી એના કરતા સારી સ્થિતિ હતી. આ કરી શું શકે? જી બહુ દિવસો ચિંતા કરે, ફિકર કરે, બીજું શું કરી શકે? એના અધિકારની વાત છે, બધું ઠીક થઈ ગયું છે. એના અધિકારની વાત એ પોતે ઊંધું મારે, એનાથી ઊંધું ન થાય, એનાથી નુકસાન ન થાય. એ તો કરી જાય દુર્દેવ બધાભાઈ કહ્યું છે. ડાયો એનું નામ, વિશિક્ષણ એનું નામ, કે પોતાનું જીત કરી જાય એનું નામ ડાયો ને એનું નામ વિશિક્ષણ. મેં કહ્યું એનું મૂરખ છે એ જીવન. દુનિયાની દાપણને ચતુરાયને વ્યવહાર કુશળતામાં નામ કાઢે અને દુર્ગતિમાં જાય તો મૂરખ છે ડાયો એ કે એ પરિણામથી દુર્ગતિમાં જાય એને ડાયો કહેવો કે મૂરખ છે એ ખ્યાલ મૂરખ છે. શોકનું કહ્યું એનું માન્યું છો કે બીજા એકથી બળવાન દલીલ લાવશો, યુક્તિ લાવશો, તો શોકની સ્થિતિની ઉઠીને દુભોલની સારી પણ રહેશે જો પોતાના નિર્ણયના શાસ્ત્રમાં લખ્યું કે સાથે એમ માની લે તો એમાં હસ્તી અથવા પ્રકૃતિ માન્ય છે, કાં તો આ અમારા શાસ્ત્ર છે માટે કહે છે કે સાથે એમ એને પક્ષો છે, પણ એને સાત જીતની તુલના કરીને પરીક્ષા કરીને એને સત્યને સમજ્યો નથી અને કાં તો એ હસ્તી માને છે એ કાંઈ સમજવા ગમેવાનું કાંઈ નહીં. આપણે તો આ બરાબર છે, જે થઈ આપણું બરાબર છે, એમાં કાંઈ આપણે ફેરફાર કરવો મોટા ભાગે કુલધર્મની વૃત્તિમાં આ પ્રકાર થાય છે કે આપણે કુલધર્મને તો છોડવો જોઈએ અને બીજી બધી સાથ ભલે પણ કુલધર્મને છોડવો જોઈએ નહીં, પણ એ કુલધર્મનો જન્મ ક્યારથી છે એનો ઇતિહાસ તપાસવા એ જીવ હતો. સ્વામિનારાયણ સંપ્રદાય ને નીકળ્યા 200 વર્ષથી, હમણાં 20 શતાબ્દી સહજાનંદ સ્વામી ને 20 શતાબ્દી પણ હમણાં 200 વર્ષ છે. તમારો કુલ ધર્મ અત્યારે પચાસના વખતે એનો કેટલો વખત થયો 200 લગભગ, એ વખતે તો 200 નહોતા ત્યાં, હમણાં એ ત્યારે સંપ્રદાય જ નહીં હતો અને એની અંદર તમારા વડવાઓ અંધકાર કર્યો દાખલ થયા ત્યારે શુદ્ધ કુલ ધર્મ બદલ્યા વગર એને તમે ભૂલ ગણતા હોય તો પેલા બાગ બાગો ની ભૂલ તો સ્વીકારી લો, પછી બીજી વાત કરીએ. બાપ દાદા નું ભૂલ પેલા એવી જાત એક હસ્તી પકડ થાય છે. જીવની પ્રકૃતિ અસરળતા વાળી છે, સરળતા નો અભાવ છે, ત્યાં હઠાગ્ર ઉભો થાય છે. હઠાગ્ર ને સરળતા સાથે સુગમ એ પ્રકારે માન્ય છે તેથી તેને હિતકર અહિતકર માર્ગ નો નિર્ણય નથી. અકાગ્રમાં શું આવે છે કે મારા આત્માને હિત થાય કે ન થાય એનો એ નિર્ણય કરતો આત્મા કે આ જીવન તો મર્યાદિત કાળનું છે, 150 વર્ષમાં અહીંથી તો જવું છે. હવે અહીંયા જે વિચાર કરવાનો વિશેષ પ્રસંગ છે, અવસર છે વિવેક કરવાનો, મનુષ્ય ગતિમાં બીજી ગતિ કરતા દેવ ગતિ તો શૂન્યનો પ્રકાર છે, મનુષ્ય કરતા પણ કુંભ વિશેષ છે. ત્યાં તો પણ ત્યાં મનુષ્ય જેટલો પુરુષાર્થનું જ્ઞાન કરી શકે છે એ જ્ઞાન પુરુષાર્થમાં બહુ જેટલી માં આત્મજ્ઞાન મળે છે. અજ્ઞાની તો ભાગ્યે જ ત્યાં કોઈ જ્ઞાની થાય, પણ જ્ઞાની હોય સંપૂર્ણ ગુણ સ્થાનને પ્રાપ્ત ન કરી શકે. બરોબર સૂર્યની પ્રાર્થના સ્થળમાં થવા કરીએ પણ પંચમ નું સ્થાને આવે નાળકી ને દેવ ચોથા સ્થાન છે, આગળની દિશાને પામતા આ પરિણામના નિયમો વિચારવા જેવા છે. પછી દિવસે છે પરિણામના નિયમો કામ કરે છે જે પણ વિજ્ઞાન છે ને તો એના વસ્તુના વિજ્ઞાન અનુસાર પરિણામ છે, ઈચ્છા અનુસાર નહીં કે કલ્પના અનુસાર નહીં. એ બધા એને કહે છે કે તમે તારાહિત રીતનો જો વિવેક વિચાર બીજો હોય તો એને વળગીને ચાલ, તો ક્યાંય તને કુલકર્મમાં પણ હસ્તક્ષે નહીં. તો ઉગે ઉગે કુલકર્મને તું માનતો રહીશ, પછી સાચા માર્ગમાં પરંપરામાં આવીશ કે અન્યમતની પરંપરામાં આવીશ, જીનમતની પરંપરામાં આવીશ કે અન્યમતની પરંપરામાં આવીશ, બંને જીવો સરખા છે, તેમાં કાંઈ છો? તેથી તેને હિતકર માર્ગનો નિર્ણય નથી, તું તો અન્યમતીની જેમ જાણ એ જ વાત છે. અન્યમતીની જેમ જાણ, જેમ અન્યમત વાળા આત્મહિતનો વિચાર કર્યા વિના જ કુલધર્મની પરંપરાને અનુસરે છે અને કુલધર્મમાં રીચા પીચા રહે છે, આ સ્થિતિ છે. પછી દિગંબરમાં હોય તો એ સ્થિતિ છે, ગમે તેમાં હોય તો એ સ્થિતિ. ધર્મ વિચાર કરવાના સંબંધમાં એવો યોગ્ય વિચારણા સુધી હોય અને નિરૂપણ નવસન પ્રાણ માની નવસન સૌરાણ. હવે તો નામ જોઈને લીધું કે દિગંબર જૈન મતનો અનુયાયી એવા છતાં બીજાની વાત ક્યાં કરવી લાગે તો દિગંબર જૈન મતનો અનુયાયી એવા છતાં એ તો અહીંયા અત્યારે દિગંબર કહેવાય છે, પીતાંબરની અપેક્ષા ઉભી થયેલી છે. નહીં તો દિગંબર સુધી ત્યાં મહાવિદેશમાં આદિ માતા એ સંપ્રદાય રીતે પ્રસિદ્ધ નથી, ત્યાં તો જૈન માર્ગ એવા બીજી વાત એક જૈન માર્ગ ત્યાં સંપ્રદાય એક જૈન સંપ્રદાય છે. જૈન માર્ગ સિવાય ત્યાં બીજી કોઈ ઉભારે છોડે કોઈ બીજી વાત નથી. અભિપ્રાયમાં બધા બૌદ્ધ નથી કોઈ હોય ને કોઈ વિદાનતી હોય એ બધો અભિપ્રાય કોઈ પ્રસિદ્ધપણે ત્યાં હોય નહીં, તે પોતાનો મત પ્રવર્તાવે એવા કોઈ પણ ત્યાં હોય નહીં, લોકો એને અનુસરે પણ નહીં. કાંઈ તો ગમે એવું હોય ભાઈ હાલે છે, કાંઈ બાબો હોય તો એનું હાલે છે, ગમે તેવું મેળવું હોય તો એનું હાલે છે, ગમે એનું ચાલે છે. એટલું બધું વિધવિધ થઈ ગયું છે કે જુદા જુદા ક્ષેત્રમાં જાવ તો એમ લાગે કે આ બધે ઘણું છે. એક જ પ્રાંતમાં એવા જુદા જુદા મતો ચાલી નીકળ્યા છે. દક્ષિણમાં જાવ તો ઓલા અયપ્પા અને ફલાણ નીકળી કેટલું બધું હાલે છે, બધે ખૂબ વધી ગયું છે. ત્યારે આ ક્ષેત્રની અંદર તો ધર્મ મતો વિવિધતા વિવિધતાનો પાર નથી, એટલા પણ જૈન મતનો અનુયાયી એવા છતાં જેને યથાર્થ વસ્તુ સ્વરૂપની ખબર નથી અને એકલા વ્યવહારમાં અને રાજમાં ધર્મ માને છે તથા કુળ પરંપરા માત્રથી જ પોતાને ધર્મી માને છે પણ સત્યનો નિર્ણય કરતા નથી, તો તે પણ મિથ્યા દ્રષ્ટિ જ છે. ગ્રહિત લેવા કે અગ્રહિત લેવા, ગ્રહિત થઈ જાય છે એમાં અગ્રહિત પણ રહેતા, કેમ કે એની જેટલી બુદ્ધિ ચાલે છે એમાં એમ ગ્રહે છે. આ બરાબર છે, આ બરાબર છે, હું કરું છું તો બરાબર છે. દિગંબર જૈન મતનો અનુયાયી હોવા છતાં વર્તમાનમાં જો પરંપરા ચાલુ રહી તો શંકર ભગવાન જે અંતિમ તીર્થંકર મહાસ્વામી થયા ત્યારથી જે પરંપરા ચાલુ રહી, મતમતાન કહો તો પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનથી શરૂ થઈ ગયા, જ્યાં ભગવાનની વાણી છૂટી ત્યાં 363 અન્ય મત શરૂ થયા, જેને શાસ્ત્રમાં પાખંડ કહેવામાં આવ્યા છે. કડક શબ્દ પડે પણ 363 ઉભા થયા છે. અત્યારે તો એથી બધા વધી ગયા છે, પણ મુખ્ય એ બધા મુખ્યના બોધ છે. અત્યંત પામર પામર પ્રકાર